તારીખ 14/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 149.
તારીખ 14/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 149.
સર્વ કહેવાનું તાત્પર્ય આ છે. ક્યાંથી સર્વ કહેવાનું તાત્પર્ય આ છે કે પરને પોતાનું કરવાનું સર્વથા મટાડી સ્વર સાસ્વાદ રૂપ શુદ્ધો ઉપયોગ કરો. પર પદાર્થને પરને પોતાનું કરે અથવા પરને પોતા સ્વરૂપ અનુભવે ત્યારે પોતાને પોતાનો અનુભવ થવો શક્ય નથી. પોતાને પોતાનો અનુભવ ત્યારે જ થાય કે પોતામાં જ પોતાપણું થાય અને પોતાથી અન્ય એવા દ્રવ્ય ભાવમાં પોતાપણું ન થાય તો જ પોતાના સ્વભાવનો અનુભવ અથવા રસાસ્વાદ આવે. અન્ય દ્રવ્યભાવને પોતા સ્વરૂપે અધ્યાસિતપણે અનુભવતા ઉપયોગ અશુદ્ધ થાય છે અથવા પરિણામમાં ભાવમલિનતા ઉપજે છે. ત્યારે પોતાનો શુદ્ધ સ્વરૂપનો આસ્વાદ ગુણોનું શુદ્ધ પરિણમન નહીં હોવાથી શુદ્ધ પરિણમનનો અનુભવ નથી પણ ગુણોના અશુદ્ધ પરિણમનનો ત્યાં અનુભવ છે. એવું વિપરીતપણું સર્વથા મટાડી સ્વરસ રસાસ્વાદ રૂપ શુદ્ધોપયોગ કરો. શુદ્ધોપયોગને એટલું વિશેષણ લગાવી દીધું કે જે શુદ્ધોપયોગમાં નિજ ચૈતન્ય રસનો આસ્વાદ આવે, આનંદ રસનો આસ્વાદ આવે એ ઉપયોગને શુદ્ધોપયોગ કહીએ. રાગ દ્વેષ વિષય વ્યાધિ અથવા વિષમ વ્યાધિ, રાગ દ્વેષ અથવા દુઃખમય પરિણમન તેને મટાડી મટાડી પરમ પદ અમર થાય છે. જેમ જેમ રાગ દ્વેષનો અભાવ થાય છે, જેમ જેમ વિષમતાનો અભાવ થાય છે, તેમ તેમ પરમપદનો વિશેષ વિશેષ અનુભવ થાય છે. પરમપદ તો શાશ્વત જ છે પણ પોતાની શાશ્વતતાનો અનુભવ થાય છે. પરમપદ તો શાશ્વત જ છે, પરમપદ કોઈ અશાશ્વત નથી પણ પોતે ભાવમરણને અનુભવે છે અને દ્રવ્યમરણમાં પણ મરણતુલ્ય નાશતુલ્ય અનુભવ કરે છે. પોતાના નાશનો અનુભવ નાશ થાય એવા દુઃખપૂર્વક કરે છે તો પણ વસ્તુનો તો નાશ થતો નથી. વસ્તુ શાશ્વત છે એની શાશ્વતતાનો અનુભવ છે ત્યારે પરમપદ અમર થયું એમ કહેવામાં આવે છે. છે તો અમર જ, અમરપણાના અનુભવને અમર થયો એમ કહેવામાં આવે છે. જેમ કે આત્મા મૂળ સ્વરૂપે તો પરમાત્મા જ છે પણ જ્યારે પોતાના નિજ પરમાત્મ સ્વરૂપે અનુભવ થાય છે એમાં પરમાત્મ સ્વરૂપે અનુભવ થાય છે ત્યારે તે પરમાત્મા થયા, જ્ઞાની પરમાત્મા થયા એમ કહેવામાં આવે છે. જ્ઞાની પરમાત્મા થયા એમ કેમ કહ્યું? પોતાનું જે પરમાત્મ સ્વરૂપ છે એનો એ સ્વરૂપે અનુભવ કર્યો કે હું પરમાત્મા છું, તેથી એ થયા એમ કહેવામાં આવે છે. એ પહેલા દીનપણું હતું, પોતે પરમ સ્વરૂપે હોવા છતાં, પરમોત્કૃષ્ટ તત્વ રૂપે હોવા છતાં દીન પણ હતું, એટલે એને પરમાત્મા પણ હોવા છતાં નહીં હોવા બરાબર હતું. તેને મટાડી મટાડી પરમપદ અમર થાય છે. અતિન્દ્રિય અખંડ અતુલ અનાકુલ સુખનો સુખને પોતાના પદમાં સ્વસંવેદન પ્રત્યક્ષથી વેદો. કેવું છે પોતાનું સુખ? એક તો અતિન્દ્રિય છે, ઇન્દ્રિય દ્વારેથી પરિણમન પાછું વળીને અંતર્મુખ થાય છે એવા પરિણમનને અહીંયા અતિન્દ્રિય પરિણમન કહ્યું છે, કે જેનો કોઈ બહિર્ભાવે પરિણમન નથી, બાહ્ય ઇન્દ્રિય દ્વારે ઉપયોગ બહાર જતો નથી, ઉપયોગ અંતર્મુખ થઈને અતિન્દ્રિય ભાવ ધારણ કરે છે. એટલે સર્વ પ્રદેશે પ્રદેશેથી પોતાના જ્ઞાન અને આનંદનું પ્રત્યક્ષ સ્વસંવેદન થાય છે. તે અખંડ છે, એમાં ખંડખંડ પણ નથી, એટલે પરિણતિ જ્ઞેયને બદલતી નથી, જ્ઞાન જ્ઞેયને બદલતું નથી, સ્વજ્ઞેયને એક ધારાએ અનુભવે છે. અતુલ છે, જેની કોઈ તુલના થઈ શકે એવું કોઈ જગતમાં ઉપમાને લાયક તત્વ નથી, પદાર્થ નથી. અનાકુળ સુખને, જેમાં આકુળતાનો નાશ થયો છે, અભાવ થયો છે, એવા સુખને અસ્થિથી બતાવી નથી શકાતું, એટલે નાસ્તિથી બતાવે છે. આકુળતાનો જેમાં નાશ થઈ ગયો છે તેવા સુખને પોતાના પદમાં, એટલે પોતે જે સ્વરૂપે છે એમ સ્વસંવેદન પ્રત્યક્ષથી વેદો, એમ કહીને એ કહ્યું કે એવો વિચાર માત્ર છે તે અનુભવ નથી. હું આત્મા છું, પૂર્ણ પરમાત્મા છું, એવો જે મન સહિતનો વિકલ્પ વિચાર છે એ ખરેખર વેદન નથી અથવા એ અનુભવ નથી. પણ અતિન્દ્રિય સુખને અનાકુળ ભાવે પોતાના સ્વરૂપે સ્વસંવેદનથી લક્ષ્ય ત્રિકાળી પરમાત્મ તત્વ ઉપર જતા, દ્રષ્ટિ એના ઉપર જતા, એટલે હું પણ એમાં થતા, જ્ઞાન પોતાનું પોતાના વેદનમાં આવે અને અન્ય વેદનનો અભ્યાસ છૂટી જાય. વાસ્તવિક જે પોતાને પોતાનું વેદન થઈ રહ્યું છે ત્યાં જ્ઞાન એકાગ્રપણે પ્રવર્તે અને પરોક્ષ ભાવ જ્યાં નાશ પામે, પરોક્ષ પણ તો ઇન્દ્રિયોના માધ્યમથી ઉત્પન્ન થાય છે, પોતાને પોતાનું વેદન છે એમાં કોઈ નિમિત્ત નથી વચ્ચે, એટલે એ પ્રત્યક્ષ વેદન છે. એવું પ્રત્યક્ષ વેદન થાવ એવી ભાવના અહીંયા ભાવી છે. સર્વજીવો આવા નિરાકુર સુખને પોતાના પદમાં, પોતાના સ્વરૂપમાં સ્વસંવેદન પ્રત્યક્ષથી વેદો. સર્વ સંત મુનિજન પંચ પરમ ગુરુ આવો સ્વરૂપનો અનુભવ કરે છે. જે કોઈ સમ્યક પ્રકારે શાંત થયા તે સંત, સમ્યક પ્રકારે જેને અંતરની શાંતિ ઉત્પન્ન થઈ તે સર્વ સંતો મુનિજન પંચ પરમ ગુરુ પર્યંત શ્રી આચાર ઉપાધ્યાય અને સાધુ મુનિ એ પંચ પરમ ગુરુ પંચ પરમેષ્ઠી પોતાના અનાકુળ સુખને પોતાના પદમાં સ્વસંવેદનથી પ્રત્યક્ષપણે વેદે છે, અનુભવ કરે છે, તેથી તે સંતને મુનિજન અથવા પંચ પરમ ગુરુ કહેવાયા છે. બીજું કોઈ કારણ એમાં તે આત્માઓને મહાન આત્માઓ એટલા માટે કહેવામાં આવે છે કે એ સ્વસંવેદનમાં બિરાજમાન છે, માટે જે સ્વસંવેદનમાં બિરાજમાન છે તે સંત છે, એને મહાન આત્મા કહેવામાં આવે છે. કેમ કે પોતાના મહાન પદનો અનુભવ કરે છે, દીનતા કરતા નથી. જળ પદાર્થની આવશ્યકતા, જરૂરિયાત, સુખનું કારણ અથવા જળ પદાર્થમાં સુખ બુદ્ધિ અથવા સુખાનુભવ, સુખનો વિશ્વાસ, એ બધું એને ખરાશ કર્યું છે. એટલે તે પ્રકારે થતી દીનતાનો પણ એમાં નાશ છે અને પોતાની મહાનતાનો અનુભવ કરે છે. શું કાર્ય કરે છે પંચ પરમેષ્ઠી, શું કાર્ય કરે છે? જ્યારે શુભાશુભનો નિષેધ કર્યો ત્યારે એ શુભાશુભનો નિષેધ કરવા પાછળ સ્વદ્રવ્યનો અનુભવ કરાવવાનો દ્રષ્ટિકોણ હતો. તદનુસાર શુભાશુભનો નાશ થયો તો હવે કરે છે શું? નથી શુભ કાર્ય કરતા જોવામાં આવતા, નથી અશુભ કાર્ય કરતા જોવામાં આવતા. તો શું કરે છે? કે પોતાના સ્વસંવેદનને કરે છે, સ્વરૂપનો અનુભવ કરે છે. માટે મહાજનો જે પંથને પકડીને પાર થયા તે જ અવિનાશીપૂર્ણ પંથ જ્ઞાનીજનોએ પકડવો તે અનંત કલ્યાણનું મૂળ છે. બીજો માર્ગ જુદો ચીલો ચાતરવો નહીં એમ કહે છે. માટે મહાજનો જે પંથને પકડીને પાર થયા, જે ઉપાય અને જે માર્ગે આ પંચપરમ ગુરુ સર્વસંત મુનિજનો એ બધા મહાજન કયા? જેટલા સમ્યક દ્રષ્ટિ છે તે બધા મહાજન છે. સમાજની અંદર તો આ વાણિયા શ્રીમંતો હોય એને મહાજન કહેવામાં આવે છે. ભાઈ આ મહાજન છે, અમારા ગામનું આ મહાજન છે. પાંચ ડાયા માણસો ભેગા થાય અને વિવેક બુદ્ધિ એ કામ કરે તો એને મહાજન કહેવામાં આવે. અથવા ગામનું હિત જોવે છે, સર્વનું હિત જોવે છે, પોતાનું પણ હિત જોવે છે, એને મહાજન કહેવામાં આવે છે. વિશ્વાસ નથી થતો એનું કારણ શું છે? કે પોતાનું હિત કેવી રીતે થાય છે, પોતાનું હિત જ કરવું છે જેને એને વિશ્વાસ આવે છે. વિશ્વાસ ક્યારે આવે અને વિશ્વાસ ક્યારે ન આવે, કે જેને પોતાનું એકમાત્ર હિત કરવાનું લક્ષ્ય છે એને તો સત્ય વચન ઉપર વિશ્વાસ આવે છે, અથવા વચનની સત્યતા ઉપર એને બહુમાન આવ્યા વિના રહેતો નથી. જેને હિત હિતનો વિચાર નથી, વિવેક નથી અને ખોટો રસ્તો પકડ્યો છે ત્યાં પણ મમત્વ કરવું છે, અથવા ખોટે રસ્તે ભૂલ થઈ છે એ ભૂલ સ્વીકાર થવામાં પોતાને માન અપમાનનો વિષય આડો આવે છે, કાંઈ પણ થાય છે, કોઈ પણ પ્રકારે જે ખોટો માર્ગ છોડવા માગતા નથી એને હિત હિતનો વિવેક નથી પોતાનો. પોતાનું ભવિષ્ય ક્યાં છે એનો એ વિવેક કરતો નથી. એટલે કોઈ પણ બીજા માર્ગને નહીં અવલંબીને એમ કહેવું છે. મહાપુરુષો, તીર્થંકરો આદિ, ગણધરો આદિ, પંચ પરમેષ્ઠી જે પંથે પાર થયા, જે પંથે આગળ ચાલીને નિર્વાણ સુધી પહોંચ્યા તે જ અવિનાશપુરનો પંથ અવિનાશપુર કર્યું છે. સિદ્ધાલય છે એ શું છે? આ જગતમાં એક જગ્યાએ અવિનાશપુર છે, બાહ્ય ક્ષેત્રથી લઈએ તો સિદ્ધાલય છે એ અવિનાશપુર છે, ત્યાંથી કોઈ નીચે આવતા નથી. બહારમાં એ છે ને અંદરમાં પોતાનો આત્મા અવિનાશપુર છે, પોતાનું સ્વરૂપ જ અવિનાશપુર છે. એનો પંથ એટલે અંતર્મુખ થવો એ જ જ્ઞાનીજનોએ એટલે વિવેકી પુરુષોએ પકડવું. જેને પોતાને હિત કરવું છે એવું જેણે વિચાર્યું છે એ જ્ઞાનીજન છે. પોતાના અહિતથી જે પાછો વળવા માગે છે તે જ્ઞાનીજન છે. ચોખ્ખી વાત એ છે. એવો અવિનાશપુરનો પંથ જ્ઞાનીજનો એ પકડવો, તે અનંત કલ્યાણનું મૂળ છે. એ રસ્તો પકડવો એ મેણે અનંત કલ્યાણનું મૂળ પકડ્યું, એટલે સમ્યક દર્શનને અનંત કલ્યાણનું મૂળ કહેવામાં આવે છે. ત્યાંથી રસ્તો બરાબર શરૂ થાય છે, તેથી તેને અનંત કલ્યાણનું મૂળ કહેવામાં આવે છે. કે ત્યાં આવે છે એ કોઈ સંતોષ પકડતા નથી. તે એમ કહે છે કે આ તો માર્ગ તો છે પણ બહુ જઘન્ય છે, જરા ગતિથી જો રસ્તો સાચો મળ્યો છે અને અવિનાશપુરનો આ સાચો ખરેખર પંથ છે તો શા માટે એમાં સારી એવી ગતિ કરીને આગળ ન વધવું, આ ત્યાં નવો ભાવ આવે છે. એટલે એ હું દશાની ભાવનામાં આવે છે કે રાજમાર્ગ તો એ છે કે જ્યાં સર્વ સાવધ યુગનો ત્યાગ કરીને એકનું એક આત્મકલ્યાણ સિવાય બીજું કોઈ કાર્ય જેને માથે ન હોય. કેમકે જ્યારે બીજા કાર્યની કિંમત નથી, જગતના કોઈ પણ કાર્યની જેની આગળ કિંમત નથી, અથવા જગતના સર્વ કાર્યો અનિષ્ટ ફળના દેનારા છે, દુઃખ ફળના દેનારા છે, એમ જેણે જાણ્યું માન્યું સ્વીકાર્યું એની બીજા કાર્યોની કિંમત ગઈ છે, તેથી પોતાનું કાર્ય એ સારી રીતે કરવા માગે છે. એટલે એને ધીમું પોસાતું નહીં, જગન્ય ભાવ પોસાતો નથી. જેમની દશામાં આવે છે જીવ ત્યારે એ કેવળ જ્ઞાનીની જરૂર છે કે આ ધીમી ધાર પડે છે. અંદરનો દરિયો છે એની પાસે ગુની દશા છે, એ પણ તૂટક તૂટક પણ થાય, વચ્ચે છઠ્ઠું ગુણસ્થાન આવે, પંચ મહાવ્રતનો વ્યવહાર આવે, એ વાત એમને પોસાતી. એ તો એવી શ્રેણી માનીને ઉપયોગ ગયો તે ગયો, પાછો રહ્યો નહીં. પંચમ કાળ તો યાદ ન આવે એવું થઈ ગયું છે. મુનિરાજ કહે છે કે અમારો આત્મા તો અનંત ગુણથી ભરેલો 415 છે, અનંત અમૃત રસથી ભરેલો અક્ષય ઘડો છે. તે ઘડામાંથી પાતળી ધારે અલ્પ અમૃત પીવાય એવા સ્વસંવેદનથી અમને સંતોષ થતો નથી. ચતુર્થ ગુણસ્થાનની અપેક્ષાએ પ્રચુર સ્વસંવેદનમાં મળી છે, એની પ્રચુર સ્વસંવેદન પણ ઉપયોગ સાતમામાંથી પાછો સ્વવિકલ્પ દશામાં છઠ્ઠામાં આવે છે તો એ એમને ધીમી ધાર લાગે છે, એ પ્રચુર નથી લાગતો. અમારે તો પ્રત્યેક સમયે પૂર્ણ અમૃત પીવાય એવી પૂર્ણ દશા જોઈએ છે, કોઈ સમયે અધૂરું જોઈતું નથી. એ પૂર્ણ દશામાં સાદી અનંતકાળ પર્યંત સમયે સમયે પૂર્ણ અમૃત પીવાય છે અને ઘડો પણ પૂરેપૂરો ભરેલો રહે છે. પૂરું અમૃત પીવાય છે છતાં ઘડો પણ પૂરેપૂરો ભરેલો જ રહે છે, ઘડો અધૂરો રહેતો નથી, ઘડો પૂરેપૂરો ભરેલો જ રહે છે. ચમત્કારી પૂર્ણ શક્તિવાળું શાશ્વત દ્રવ્ય પૂરું અમૃત પીવાય છે. કેવળ જ્ઞાનના કાળમાં પૂરું અમૃત પીવાય છે પણ ઘડેલો ઘડો પૂરેપૂરો એમને ભરી જાય છે. ચમત્કારિક પૂર્ણ શક્તિવાળું શાશ્વત દ્રવ્ય અને પ્રત્યેક સમયે એવી જ પૂર્ણ વ્યક્તિવાળું પરિણમન આવી ઉત્કૃષ્ટ નિર્મળ દશાની અમે ભાવના ભાવીએ છીએ. મુનિ દશામાં પૂર્ણતાની એ રીતે ભાવના ચાલુ જ રહે છે. જે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરાવે એવું છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન તે ઉત્તમ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણની કોઈ વાત ચાલી હશે? એમાંથી લીધું છે. સર્વથી ઉત્તમ પ્રતિક્રમણ કહ્યું કે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરાવે એવું જે છેલ્લી પરાકાષ્ઠાનું શુક્લ ધ્યાનની શ્રેણીવાળું ધ્યાન છે તે ઉત્તમ પ્રતિક્રમણ છે. આ મહામુનિરાજે એવું પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થયા હતા. દોષથી એટલા એવા પાછા આવ્યા કે એક અંશે પછી દોષ ઉભ્યો નહીં. છેક શ્રેણી માંડી દીધી કે જેના પરિણામે વિતરાગતાથી ને કેવળ જ્ઞાનનો આખો સાગર ઉછળ્યો, એવી શ્રેણી માંડી દીધી. પૂરેપૂરો સુખનો સાગર અંદરથી ઉછળ્યો. અંતર્મુખતા તો ઘણી વાર થઈ હતી, એ પહેલા ક્ષણે ક્ષણે મુનિદશામાં અંતર્મુખ પણ તો ઘણી વાર થયું હતું, પણ આ અંતર્મુખતા તો છેલ્લામાં છેલ્લી કોટીની. આત્મા સાથે પર્યાય એવી જોડાઈ ગઈ, એવી જડાઈ ગઈ કે ઉપયોગ અંદર ગયો તે ગયો છે, પછી પાછો વળ્યો નહીં, પાછો કદી બહાર જ ના આવ્યો. જેવો ચૈતન્ય પદાર્થને જ્ઞાનમાં જાણ્યો હતો તેવો જ તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરી લીધો, તેવો જ પ્રસિદ્ધ કરી લીધો. જેવો હતો એવો જ બહારમાં આવી ગયો, સદ્રશ દશા થઈ ગઈ. આ અંતર્મુખનો માર્ગ છે એમ લેવું છે. કોઈ તબક્કે સંતોષ પકડવાનો ક્યાંય પ્રસંગ આવતો નથી, એટલે પર્યાયનો વિસ્તાર, શુદ્ધ પર્યાયનો મહિમા એ વગેરે અનેક જગ્યાએ આવતો હોવા છતાં પર્યાય દ્રષ્ટિ નહીં થવાનું કારણ આ છે કે કોઈ પર્યાય સંતોષ માનવાનો પ્રસંગ રહેતો નથી. માટે મહાજનો જે પંથ પકડી પાર થયા તે જ અવિનાશીપુરનો પંથ જ્ઞાનીજનોએ પકડવો તે અનંત કલ્યાણનું ગુણ છે. અહીંયાથી અનંત કલ્યાણનો માર્ગ છે અને એ અંતર્મુખ થઈને પરિપૂર્ણ અંતર્મુખ રહે એ રસ્તો પકડવો જોઈએ. કમ્પેરિઝન એટલે ધ્યાન થાય, શુદ્ધિ વધી હોય, આનંદ વધ્યો હોય, સુખની પરિણતિ વધી હોય, એનું જ્ઞાન થાય છે, પણ ત્યાં એની દ્રષ્ટિ નીચે નથી જતી. પહેલા કરતા તો હવે હું સારો છું પરિણામ અપેક્ષાએ એમ જોવાનું નથી બનતું. જેમ દુનિયામાં શું કરે છે માણસ, કે વૈભવ મળે છે તો બીજો જે પોતાથી આગળ છે એની સામું જુએ છે કે નીચે જુએ છે. જેને આગળ જવું છે એ તો જુએ છે હું હજી આના કરતા પાછળ છું એમ જુએ છે, ત્યારે એ પ્રયત્ન એનો તો રહે છે, નહીં એનો પ્રયત્ન રહી શકે. અને જેને પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ, જ્ઞાન પરિપૂર્ણ, આનંદ પરિપૂર્ણ, સુખ સ્વરૂપ જોયું એને એથી ઓછી ઊણી દશા શું કરવા પોસાય? તમને ભંડાર દેખાડે કે આ મિષ્ટાનનો ભંડાર છે, ભૂખ કકડીને લાગી છે પણ પૂરું ખાવા નથી દેવું એમ કોઈ કહેતો, પૂરું નહીં મળે, બટકું મળશે આની અંદર, કેમ કે જે દશા છે સદમસ્તની દશા છે એ પૂર્ણ દશાની અપેક્ષાએ અનંતમાં ભાગે છે. જેણે પરિપૂર્ણ કેવળ જ્ઞાન જોયું, પરિપૂર્ણ આનંદ જોયો ભરેલો, એને જરાક મળે એ કેમ પોસાય? અને જો એને પોસાઈ ગયું કે સંતોષાઈ ગયું તો એને પૂર્ણ જોયું છે એ વાત રહેતી નથી, મિથ્યાત્મા આવી જાય. દ્રવલિંગી મુનિનો દોષ નહીં આવે છે કે એક તો એને નિર્ણય અન્યથા કલ્પિત થયો છે સ્વરૂપનો, તેથી સમ્યક સન્મુખતા આવી નથી, પણ કષાયની મંદતા એટલી બધી છે અને શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ પણ એટલો બધો છે કે એને એમ થાય છે કે આ જ જ્ઞાન છે અને આજ સુખ છે, આજ ચારિત્ર્ય છે, અને હું ઘણું કરું છું એમ એને લાગે છે. કેટલું હું કરું છું? ઘણું કરું છું. જગતના જીવો કરી નથી શકતા એવા દુર્ધર તપને તપું છું, અને હું ઘણું કરું છું એમ એને લાગે છે. સાચા મુનિને ઘણું બાકી છે એમ લાગે છે, ખોટાને ઘણું કરું છું એમ લાગે છે, અને સાચાને ઘણું બાકી છે એમ લાગે છે. બસ ફેર ઉલટો સુલટો અહીંયા છે. રુચિ બદલાઈ જાય છે, શુભ ની રુચિ થઈ જાય છે. હું તો રુચિ ફરે છે એટલે પરિણામ પલટો ખાઈ જાય છે. જે અનંત શાંતિ નો પિંડ રૂચવો જોઈએ એના બદલે એને શુભ ભાવ પણ રૂચવાનું શરૂ થઈ જાય છે. શુભની રુચિ થઈ જાય છે. શુભ તો ચાલુ રહે છે મોક્ષ માર્ગીને ધર્માત્માને, પણ શુભની રુચિ હોતી નથી. જયારે અહીંયા શુભની રુચિ શરૂ થાય એટલે પેલી દશા ખલાસ થઈ જાય. કેમ કે શુભ છે એમાં આકુલતા છે, એમાં દુઃખ છે. દુઃખમાં દુઃખ રુચ્યું એને સુખ અરુચ્યું. રુચિમાં બે પરસ્પર વિરુદ્ધ વિષય રૂચે એવું પોષણ હોતું નથી, એવું બનતું નથી. મુનિ મિથ્યા દ્રષ્ટિ ન થાય ને અનુભવ ચાલ્યો જાય છે. મિથ્યા દ્રષ્ટિ તો ઉપયોગમાં છઠ્ઠા ગુણ સ્થાને આવે. છઠ્ઠા ગુણ સ્થાને ત્યાર તો પરિણતિ રહી જાય છે. પોતાની પુરુષાર્થની નબળાઈને લીધે, અશક્તિને કારણે ઉપયોગ સ્થિર રહીને વિશેષ સ્થિરતા વધીને શ્રેણી માંડીને પૂર્ણતા સુધી જાય. સાતમા ગુણ સ્થાને ઉપયોગ શુદ્ધ થયો, વિશેષ ઉગ્રતા આવીને આઠમું નવમું દસમું અગિયારમું એમ પકડે, સમયે સમયે આગળ વધે શુદ્ધિમાં, તો પૂર્ણતાને રસ્તે જાય. જો આગળ ન વધે એવી શક્તિ ન હોય સ્થિરતા થવાની, તો પાછો આવે. મોક્ષ માર્ગને વિશે આ એક નિશ્ચિત વાત છે કે કાં આગળ વધે કાં પાછળ જાય, કાં આગળ વધે કાં પાછળ જાય. કેમ કે પરિણમન પોતે ચાલ છે, કોઈ એક દિશાની ચાલ છે. ત્યાં આ દિશામાં જાય ને ત્યાં આ દિશામાં જાય. તો જે સમ્યક અંતર્મુખની દિશા પુરુષાર્થથી આવી, એ પુરુષાર્થ એટલો પર્યાપ્ત નહોતો કે આગળ વધીને પાછો આઠમું નવમું દસમું બારમું મૂળ સ્થાન પકડે, એવી સ્થિરતા પ્રતિગત ન થાય તો સાતમામાં એ રહી ન શકે. સાતમામાં આવ્યા છતાં આઠ નવ દસમાં જવાની પરિસ્થિતિ ન ઊભી થાય તો સાતમામાં ન રહી શકે, એ છઠ્ઠામાં આવે. પણ છઠ્ઠામાં આવતા એને છઠ્ઠામાં રહેવું નથી, પુરુષાર્થ ઉભો થયે વળી સાતમામાં જાય છે. પછી કાંઈ પોસાતું નથી, એ તો પ્રત્યક્ષ દુઃખદાયક દશા છે. મુનિરાજને પંચમા વ્રતના વિકલ્પવાળી દશા તો પ્રત્યક્ષ દુઃખદાયક છે. ચેતના પરિણામ ચેતન દ્રવ્યમાં લીન થતા જ્ઞાન જ્યોતિનું અચળ પદ ઉદ્યોત થાય છે. ચેતના પરિણામ ચેતન દ્રવ્યમાં લીન થતા જ્ઞાન જ્યોતિનું અચળ પદ ઉદ્યોત થાય છે, એટલે કે પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. જે શક્તિરૂપ ગુપ્ત તત્વ હતું એ પરિણામ લીન થતા પોતાની અનંત જ્ઞાન જ્યોતિનું શાશ્વત અચળ પદ છે એનો અનુભવ થાય છે, એને પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. અનુભવ થયો એને પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. ઘણી પાછી નીચેથી ઉપાડ્યું. તેથી એક દેશ ઉપયોગ શુદ્ધ કર્યો, સ્વરૂપ શક્તિને જ્ઞાન દ્વારમાં જાણન લક્ષણ વડે, જ્ઞાન લક્ષણ વડે જાણે, શું કહે? તેથી એક દેશ ઉપયોગ શુદ્ધ કરી, અહીંયા એક દેશ ઉપયોગ શુદ્ધ કરીને એટલે કે જાણન લક્ષણ દ્વારા લક્ષને જાણવું છે, ઓળખવું છે, એટલી નિર્મળતા પ્રાપ્ત કરીને એને એક દેશ શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે. અનુભવમાં એક દેશ ઉપયોગ શુદ્ધ છે, અથવા જે ભૂમિકાની નિર્મળતા છે એ નિર્મળતામાં પોતાને લક્ષણ દ્વારા જાણે, જ્ઞાન લક્ષણ પ્રસિદ્ધ છે, પ્રગટ છે, એ જ્ઞાન દ્વાર છે, અંતર્મુખ થવા માટે જ્ઞાન દ્વાર છે, એ જ્ઞાનના દરવાજામાં આવીને ઊભો રહે તો ત્યાં કારણ પરમાત્મા સ્વરૂપ શક્તિપણે સદાય ઊભો છે અને એનો દરવાજો ખખડાવે છે કે હું કાયમ અહીંયા ઊભો છું. ફક્ત એક દેશ ઉપયોગની શુદ્ધતા થવી ઘટે છે, આટલી વાત છે. એક દેશ ઉપયોગની શુદ્ધતા એટલે કે જે ભાવ મલિનતા છે, વિભાવ રસની રંજકતા છે, જેનાથી ઉપયોગ વિભાવ રસે રંગાઈ ગયો છે, એમાં એને સ્વરૂપ શક્તિનું ના દર્શન થતા નથી. જ્ઞાન ઉપયોગ સદાય પ્રસિદ્ધ હોવા છતાં, જ્ઞાન ઉપયોગ સદાય પ્રવર્તમાન હોવા છતાં, પ્રગટ થતો હોવા છતાં સમયે સમયે, અને એમાં સ્વરૂપ શક્તિ વિદ્યમાન હોવા છતાં પોતાની મલિનતાને લઈને, ભાવ મલિનતાને લઈને, વિભાવ રસની મલિનતાને લઈને એને પોતાની શક્તિના દર્શન થતા નહીં. એટલે આ શરત નાખી છે. ઉપયોગ છે, ઉપયોગમાં સ્વરૂપ શક્તિ વિદ્યમાન છે, એને જાણી શકવાની પર્યાયમાં શક્તિ પણ છે, સંઘની પંચેન્દ્રિય જીવને પ્રયોજનભૂતને ગ્રહણો એવી શક્તિ છે, એટલે પુરુષાર્થ પણ છે. એક ભાવ મલિનતા દૂર થવી જોઈએ. રાગ રસ છે, વિભાવ રસ છે, એ સમ્યક પ્રકારે અથવા સાચા દ્રષ્ટિકોણથી, હિતના પોતાના હિતના દ્રષ્ટિકોણથી ફીકો પડી જવો જોઈએ વિભાવ રસ, તો એને ભૂમિકાની મલિનતા હટે. એને અહીંયા એક દેશ ઉપયોગ શુદ્ધ કર્યો એમ કહેવામાં આવે છે. એક દેશ ઉપયોગ શુદ્ધ કરી સ્વરૂપ શક્તિને જિજ્ઞાસાના કાળમાં આટલું થાય છે. જો સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવના સહિત સ્વરૂપને ઓળખવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો એને ભૂમિકાની નિર્મળતા આવે. જેને સમ્યક દર્શનની યોગ્ય પાત્રતા કહેવામાં આવે છે. એ પ્રકારે સ્વરૂપ શક્તિને જ્ઞાન દ્વારમાં જ્ઞાન શક્તિ શું છે એને જોવું, જ્ઞાન ઉપયોગમાં જ્ઞાન શક્તિ શું છે આ શક્તિને જોવું. કાર્ય તો શક્તિ હોય તો થાય, શક્તિ ન હોય તો કાર્ય થાય નહીં. એ સ્વરૂપ શક્તિને જાણવાનું જેનું લક્ષણ છે તે લક્ષણથી એના આખી શક્તિનું ગ્રહણ કરે છે. દિવાસણીની પ્રગટ દશામાંથી ટૂંકામાં રહેલી શક્તિને પણ જુએ, અથવા દિવાસણીની પ્રગટ જાળ ભલે આટલી છે, દિવા જેટલી છે, પણ શક્તિ કેટલી છે કે અનંત દાહને બાળે, બળવાયુગ્ય એવા અનંત પદાર્થને બાળી શકે એટલી શક્તિ છે. એટલે તો લોકો ડરે છે કે ભાઈ જો અહીંયા તિખારો પણ આ ઘાસનું ગોડાઉન છે, અથવા પેટ્રોલની ટાંકી છે, અહીંયા તિખારો પણ આવવો જોઈએ, કેમ કે એ તિખારો નથી, એ તિખારામાં અનંત શક્તિ છે કે જે બધાને ભડકે બાળે છે. એ ઉપયોગ ભરે સદવસ્તુનો, મિથ્યા દ્રષ્ટિનો, સદવસ્તુનો એમ નહીં, મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ છે, પણ એ ઉપયોગમાં જ્ઞાન શક્તિ વિદ્યમાન છે. જો એની શક્તિના દર્શન થાય કે આ અનંત જ્ઞેયને જાણે એવું અહીંયા લક્ષણ છે, તો એને સમ્યક સંમુક્તા થાય, સિદ્ધિ કરે. અથવા ઉપયોગ દ્વારમાં જો શક્તિના દર્શન થાય તો એ જ વખતે એને સંસ્કાર પડી જાય. સમ્યક સંમુક્તા એ નિયમબદ્ધ પડે આત્માના સંસ્કારનું કારણ છે, અને સ્વરૂપના સંસ્કાર, સ્વરૂપના સંસ્કાર એ સ્વરૂપના અનુભવનું કારણ છે. બહુ વજન છે ગુપ્તિંગજીનું આ વિષય, પણ એમણે આગળ પણ અનેક વાર લીધો છે જુદી જુદી રીતે. અહીંયા હવે ગ્રંથ પૂરો કરે છે તો પાછા ફેરવીને વાત લઈએ છે, અને પછી કહેશે કે ભાઈ આ અમે ફરી ફરીને કહીએ છીએ, એનું કારણ છે કે જીવ છે એ બહુ ભૂલો છે, જાગતો નથી, માટે અમે આ ફરી ફરીને કહીએ છીએ. પંચાશી પંચાશી પહેલા પેરેગ્રાફમાં છે, શુદ્ધ સ્વરૂપ પોતામાં ખરીદ કરે વારંવાર એટલા માટે કહેવામાં આવે છે. પાંચ મિનિટ પંચાસી પાને પાંચ મિનિટ વારંવાર એટલા માટે કહેવામાં આવે છે કે અનાદિનો અવિદ્યામાં ખૂંચી રહ્યો છે, ફસાઈ ગયો છે એવો અજ્ઞાન ભાવે મોહથી. મોહની અત્યંત નીવી ગાંઠ પડી છે. મોહની ગાંઠ કેવી દર્શન મોહની પડી છે કે નીરની દોરીને ગાંઠ મારીને તેલનું પીતું રહ્યું, ગાંઠ છૂટે નહીં, એવી નીર ગાંઠ પડી છે. એટલે વારંવાર આ વાત અમે કરીએ છીએ. વારંવાર વાત શું કરવા કરીએ છીએ? અમારું પરિણમન પણ વારંવાર આ રીતે પરિણમે છે, માટે જે અમારા પરિણમનમાં ચાલે છે એ કહીએ છીએ. અમારે બીજું કહેવાનું કોઈ પ્રયોજન નથી. અનાદિકાળથી આ જીવ અવિદ્યામાં મિથ્યાત્મામાં પડ્યો છે, મોહની ગાંઠ નિબીડ પડી છે. જે પહેલા વાત કરી એ છેલ્લે વાત કરે છે. આ કહેવાની પાછળ તારા દર્શન મોહને મન ઢીલો કરીને ફૂકો કરીને જ્યાં પોતે સ્વરૂપ સન્મુખ થાય છે ત્યાં ભલે ઉપયોગ મિથ્યાત્વનો છે, મિથ્યાત્વ સહિતનો છે, પણ દર્શન મોહની અંદર ઘણી મોળાશ આવી ગઈ છે. એટલે જ્ઞાન જાણવામાં જે વ્યામોહપૂર્વક જાણતું હતું કે આ ઈષ્ટ છે આ અનિષ્ટ છે, એમાં ફેર પડવા માંડ્યો. એ જ્ઞાન એમ વિચારે છે કે નહીં, ઈષ્ટ અનિષ્ટ પણ નહીં જોઈએ, પદાર્થ જેવો છે એવો હું જાણું, એની મહેનત ચાલે છે, એનો પ્રયત્ન ચાલે છે કે જેવો પદાર્થ છે એવા પદાર્થને, પદાર્થને જેવા છે તેવા જ સ્વરૂપે જાણું, એ મારો ધર્મ છે. ઈષ્ટ અનિષ્ટપણે જાણવાનો મારો ધર્મ નથી. એટલે દર્શનમાં જે બંધ થયો ત્યાં એનું જ્ઞાન છે એ એક દેશ શુદ્ધ થઈ ગયો. નિર્મળતા, ભૂમિકાની નિર્મળતા એક દેશ જ્યાં જ્ઞાન નિર્મળ થયું ત્યાં એ ઉપયોગ દ્વારમાં શક્તિને ઓળખે છે, શક્તિની એને ઓળખ આવે છે કે આ શક્તિ કેવડી કેટલી અનંત બેહદ છે, અને એના પ્રયોગથી એને સમજાય છે કે જ્ઞાન ક્યાંય ભણતું નથી, જ્ઞાન ક્યાંય ભણતું નથી. જ્ઞાન જ્ઞાન જાણન લક્ષણ જે છે, જાણવું 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 જાણવું, બસ જાણવું જાણવું જ રહ્યા કરે છે. જ્ઞાનમાં સિવાય જાણવું તો કઈ છે જ નહીં, બીજું કઈ છે નહીં. અને એ જાણવું જાણવું છે, એ જ્ઞાનની જ્યોતિ છે, એ જ્યોતિ ક્યારે પણ નાશ પામશે નથી. એ જ્ઞાન જ્યોતિને કોઈ ઓળવી શકતું નથી. પોતાની અનંત શક્તિ વ્યક્ત ભલે નથી થઈ, પણ શક્તિ મોજૂદ છે એનો વિશ્વાસ ને એનો પરિચય ને એની ઓળખાણ એની પહેચાન થઈ જાય. શક્તિની અનંતતાની ઓળખાણ થઈ ગઈ, એને એટલી જ્ઞાન શક્તિ ત્યાં નથી જણાવી, પણ આખો આત્મા કે જેની અંદર સુખ છે એ અનંત સુખ શક્તિ પણ એને સાથે સાથે જણાઈ જાય છે. જ્ઞાનને ઓળખતા સુખ પણ ઓળખાઈ જાય છે, આ એક વિશિષ્ટતા છે. અને જેને અનંત સુખનો ભંડાર મારામાં છે એવો પત્તો લાગે, એવા પરિણામને એ અનંત સુખના ભંડારનું આકર્ષણ કેટલું રહે કે એવો એનો પ્રકાર જ કોઈ અલૌકિક જુદો પ્રકાર આકર્ષણનો ઊભો થાય છે, કે જેથી ત્યાં પરિણામને સ્વરૂપ સન્મુખ થયા એમ કહેવામાં આવે છે, અથવા ત્યાં પરિણામ મર્યાદામાં આવી ગયા. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ મર્યાદામાં આવીને પછી એકાકાર એકાગ્રથી અનુભવ કરે છે, એ મર્યાદામાં આવી પ્રસન્નતા પરમાગમ સારમાં પણ સ્વરૂપ સન્મુખતાનો વિષય ચાલે છે, ત્યાં ત્યાં સંસ્કારની વાત લીધી છે, એ જ વાત રચનામૃતમાં ઉજવણથી લીધી છે. ત્યાં સન્મુખતાની વાત આવે છે, ત્યાં સંસ્કારની વાત લીધી છે, એક જ ફરતી વાત લઈ જગ્યાએ આવી છે. સન્મુખતાનો વિષય આવ્યો છે કે જે જીવ એક વખત સ્વરૂપ સન્મુખ પણ થાય, કદાચ તે સન્મુખતામાં આગળ વધીને અનુભવ સુધી ન પહોંચે અને આયુષ્ય કોઈ પૂરું થવાનું કાળ હોય તો અન્ય ભાવમાં સંસ્કાર વર્ષમાં એટલી મહેનત જેણે કરી, એક બે શુદ્ધો ઉપયોગ કરીને ભૂમિકાની નિર્મળતા કરીને એક વાર સંસ્કાર નાખ્યા આત્મામાં, એ આત્માના સંસ્કાર પણ જીવી તેવી ચીજ નથી. વીરાની રજ છે એ પણ કેરેટમાં જોખાય છે, ગ્રામમાં ને ટોલામાં જોખાતી નથી. એટલે એ સંસ્કાર પણ એવી જબરજસ્તી છે કે એને ભવિષ્યમાં નિમિત્ત વગર જાગૃતિ આવે છે. સિરિયન્સમાં જાય, નાપીમાં જાય, કોઈ નિમિત્ત ન મળે તો જાગૃતિ આવે અને પામી જાય. સ્વરૂપ શક્તિને જ્ઞાન દ્વારમાં જાણન લક્ષણ વડે, જ્ઞાન લક્ષણ વડે જાણે, આ સ્વરૂપ નિર્ણયનો વિષય લીધો છે. નિર્ભાન દર્શન આ થોડી ચર્ચા વિશેષ કરે છે. પોતાનો લક્ષ્ય લક્ષણ પ્રકાશ પોતામાં ભાષે ત્યારે સહજ ધારાવાહી નીલ શક્તિ વ્યક્ત પ્રગટ કરતા કરતા સંપૂર્ણ વ્યક્તતા કરે, ત્યારે યથાવત જીવ તત્વ છે તેવું પ્રત્યક્ષ જાણે. જ્યાં શરૂઆત થઈ ત્યાં પૂર્ણતાની વાત સાથે સાથે લઈએ છે, એમાં પંચમ વારો સ્મરણમાં રહેતો નથી, યાદદાસમાં નથી રહેતો. પોતાનો લક્ષ્ય લક્ષણ પ્રકાશ પોતામાં ભાસે, લક્ષણ પણ પોતામાં, તદનુસાર લક્ષ્ય પણ પોતામાં, ત્રિકાળી લક્ષ્ય પણ પોતામાં, એનો પ્રકાશ એટલે એનું સંવેદન પોતામાં ભાસે, એનો અનુભવ પણ પોતામાં ભાસે. અહીં તો ભાસવું છે, ઓળખાણ છે ને, વાસન માત્ર છે. ત્યારે સહજ ધારાવાની પછી ધારા ઉપડે છે. નિજ શક્તિ વ્યક્ત કરતા એ ભાષણ પછી ધારાવાહી પડે, નિજ શક્તિનો અનુભવ થાય, ધારાવાહી પડે એના અનુભવમાં રહે, એટલે જ્ઞાન ધારા ફૂટે અનુભવથી. પાતાળ જેમ ફૂટીની અંદરથી આ પ્રવાહી પેટ્રોલ પાણી આવે, પાતાળ ફૂટી એમ ગ્રંથિ ભેદ થઈને જ્યાં ધારાવાહી નિજ શક્તિ વ્યક્ત થાય, પ્રગટ થાય, તો એ પ્રગટ કરતા કરતા એ પ્રગટપણામાં આગળ ને આગળ વધતા સંપૂર્ણ વ્યક્તતા કરે, પૂર્ણતા આવી જશે. સિદ્ધિ વાત પૂર્ણતાની આવી જશે. આગળ સાધક દશામાં અટકશે પછી ત્યારે પંચમ કાળશે એટલે પૂરું નહીં થાય, પછી ક્યાંક મહાવિદ્યમાજીને પૂરું કરશે એવું કઈ લેતા નથી. પૂર્ણતાની ભાવના અને પૂર્ણતાનું પ્રત્યક્ષપણું એ બેમાં એ બે એક સાથે થતા એનો રસ બહુ વધે છે. અહીંયા શું થાય છે કે એક તો એને ભાષણમાં પ્રત્યક્ષ ભાષણ છે કે હું પૂર્ણ છું અને પૂર્ણ થઈને જ રહીશ, અને એ પૂર્ણ થઈને રહીશ એનું જે ભાવનાનું બળવાનપણું છે, અને વર્તમાનમાં પ્રત્યક્ષ પૂર્ણતા જે ભાષણમાં છે એ બંનેનો એવો સુમેળ છે કે ત્યાં અત્યંત રસ ઉપજે છે. જેથી સંપૂર્ણ વ્યક્તતા છે એ વાત સિદ્ધિ ત્યાં આવી જાય છે. ત્યારે યથાવત જીવું તત્વ છે, જીવું પૂર્ણ તત્વ છે એવું પ્રત્યક્ષ જાણે, પ્રત્યક્ષ જાણે જેવું કેવળ જ્ઞાનમાં જાણ્યું છે અથવા જેવું શ્રુત જ્ઞાનમાં પહેલા જાણ્યું એવું જ પ્રગટ પ્રત્યક્ષ કરી દઈશું એને પ્રત્યક્ષ જાણ્યું. કે દેખો કોઈ ભગલ વિદ્યા વડે કાંકરાની મીન હીરા મોતી દેખાડે છે, આવે છે ને એટલો અભિગમ કરે છે, દ્રષ્ટિભ્રમ ઉપજાવે છે. તો અનેક જાતના કાંકરા હોય એને એમ કહે છે જો આ હીરા છે, આ મોતી છે, આ નીલમણી છે, તો એને એવું જ દેખાય છે. જેની દ્રષ્ટિ ઉપર એ ચડાવે એને એવું જ દેખાય છે, કાંકરાને એ રત્નો જોવા લાગે. ભગત વિદ્યા એટલે એવી જાતની નવી વિદ્યા, ભગત વિદ્યા છે, કોઈ અધ્યાત્મ વિદ્યા નથી. દેખાડે છે સાવરણીના તૃણને સર્પ કરીને દેખાડે છે. સાવરણીનું ચણખલું ખાલી પડ્યું હોય અને કદી મોટો સર્પ પડ્યો છે તો એને સર્પ દેખાય છે. એ ચણખલામાં એને સર્પનું ભ્રાંતિ થાય. ત્યાં વસ્તુ લોકોને સાચી દેખાય છે, જેવા સાચા રત્નો હોય એવો જ એને એને દેખવામાં આવે છે, જેવો સાચો સર્પ હોય એવું જ એને દેખાય છે, એવું જ એને જોવાય છે. ત્યાં ફાગ ફાગ સાચું હોય એવું એને લાગે નથી, પણ તે સાચું નથી, એમાં કાંઈ સાચું નથી. થોડુંક સાચું હશે તેને ઘણી કાંકરામાં જરાય રત્નું પણ નથી અને સાવરણીના ત્રણાસણમાં જરાય સાપ નથી, જરા પણ નથી. બસ તેમ પરમાનિજપણું માની પોતામાં સુખ કલ્પે તે સર્વથા દૂર છે. આમ છે આનેથી મને સુખ, આ સાધન મારા સુખનું, આ સંયોગ મારા સુખનો, શરીરથી માનીને જેટલા સંયોગો અને કસાયની મંદતામાં આકુલતા ઘટીને થતો અનુભવ, દુઃખમાં થતો સુખનો અનુભવ, એ મિથ્યાત્વની ભગલ વિદ્યા છે. એમ કહે છે મેલી વિદ્યા છે, મિથ્યાત્વની એ મેલી વિદ્યા છે. એને કાંકરામાં રત્નો દેખાય છે, જળ પદાર્થમાં સુખની ગંધ નથી તો એની અહીંયા સુખ દેખાય છે. જળ પદાર્થમાં તો સુખની ગંધે નથી તો એને એને ભર્યું 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 લાગે છે. આ મારું ભર્યું ઘર છે, આ મારું ભર્યું ભાદરું કુટુંબ છે, અને આ બધું છે, આ બધું છે એટલે મને સુખ છે, મને આ બધું છે, મને આ બધું છે એમ જે રહ્યા કરે છે એમાં એને પોતે છે એવું પોતાનું શુદ્ધ અસ્તિત્વ ભાસતો નથી. આ બધું મને છે એમાં પોતે છે એ ભાસતો નથી, પોતાના અસ્તિત્વ સુધી જાય છે. કેવું? હા, સાધવાદ વિદ્યા શું પર લીધું છે. આ શ્રી વિરેન્દ્ર શાસનમાં સાધ વિદ્યાના મળથી નિર્જ્ઞાન મેળા પામીને અનાકુળ કરીને પોતાનું કરે છે. આત્માને નિર્મળ કરવાની વિદ્યા છે. સાધવાદ વિદ્યાથી મોહની મલિનતા ધોવાઈ જાય છે અને મિથ્યાત્મના વિદ્યામાં ભગન વિદ્યામાં મોહ છે એની મલિનતા દીર્ઘાટ થતી જાય છે. આ મોટું સૂચું છે. એક ચૈતન્યના પ્રકાશને પ્રગટ કરે છે, એક ચૈતન્યના પ્રકાશને ઓલવે છે, બિરાજનું બિરી દે છે. એમ પરમાનિર્ગુણ માની ત્યાં પણ એ જ વાત કરી છે ને. તાત્પર્ય આ છે કે એની તરત જ એ વાત લીધી છે, પરમા પોતા પરને પોતાનું કરવાનું સર્વથા મટાડી દેવાનું. અહીંયા એ જ વાત, પરમા નિર્ગુણ માની પોતામાં સુખ કલ્પે તે સર્વથા દૂર છે. પરનું પ્રતિબિંબ તારામાં પડે છે એમાં તું તને જો ને પણ, અરીસામાં અરીસાને જો ને, અરીસામાં પ્રતિબિંબ દેખાતું હોય તો એને ગૌણ કરી જા, જોવાનું એને ગૌણ કરી જા, અને તને જોવાનું તું મુખ્ય કર. બસ મુખ્ય ગૌણ તો ચાલે જ છે. અત્યારે તું પ્રતિબિંબને મુખ્ય કરવા જતા પરની મુખ્યતા કરી જા છો. જ્ઞાન પર બાજુ તારું ખેંચાઈ જાય છે. પ્રતિબિંબને મુખ્ય કરતા જેનું પ્રતિબિંબ પડે છે એ બિંબ બાજુ તારા પરિણામ ખેંચાઈ જાય છે. એ પરમાનિષ્ફળું થઈ જાય છે. પરમા નિર્ગુણ માની પોતામાં સુખ કલ્પે. વેપારીને સરવૈયાનો નફો વધે ત્યારે એને રસ આવે કે ન આવે, ચાલો આ વખતે સરવૈયું સારું છે. એ તો જીવે શું કર્યું હોય છે કે અનેક જાતની ભવિષ્યની કલ્પના બહુ કરે છે. બહારમાં સુખ પરમા સુખની કલ્પનાથી હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, એમાં એમ કરવા માટેના અનુકૂળ સંયોગો ઊભા થાય એટલે એનો પછી રસ લેવી ના એ રસ શું કરે કે એ રસ છે એ ભગન વિદ્યાથી એને કાંકરામાં રત્નો દેખાડે છે. કાંકરામાં રત્નો દેખાડે છે એટલે કાંકરામાં સુખ કલ્પાય છે, અને સાવરણીના તૃણમાં સર્પ દેખાડે છે એટલે કે એને પ્રતિકૂળતામાં ભય પમાડે છે. કોઈ પ્રતિકૂળતા ભયનું કારણ નથી, કોઈ અનુકૂળતા સુખનું કારણ નથી. બે દ્રષ્ટાંત એમાં મેળ છે. એ પાછળ જરાક પ્રતિકૂળતા થાય તો એને ભય થયા, એ તો સાવણીનું તણસનું છે. એમાં કઈ સર્પ નથી કે તને કઈ કોઈ કરડે એવું નથી. તણસનું છે ગડ્યું તો એને એમ કઈ સર્પ કરડે, થોડીક પ્રતિકૂળતા નજીક દેખાય તો એને ભય ઉત્પન્ન થાય છે. એ મોહને વર્ષ એ સર્વથા જૂઠ છે. સુખનો પ્રકાશ પરમ અખંડ ચેતનાના વિલાસમાં છે. પરમા નિર્ગુણ કલ્પનું તે તો સર્વથા જૂઠ છે. પોતાની વ્યાપકતાને તપાસે કે પોતે કેટલામાં વહેતો છે. જો ધ્યાનથી તપાસે તો દેહમાં પણ પોતે વ્યાચો નથી એમ એને જણાશે. પરમા પરમા પોતાપણું માને છે ત્યાં તો એ પોતે પરમા વ્યાપતો હોય અને પર પોતામાં વ્યાપતું હોય એવો એને અભ્યાસ થાય છે. પણ પોતાની વ્યાપકતાને બરાબર જ્ઞાન વેદનથી પકડીને તપાસે કે મારી વેદકતા કેટલામાં છે, એટલામાં હું વ્યાપું એટલામાં જ મારું વેદન છે, એટલામાં મારું વેદન છે એટલામાં જ હું વ્યાપું છું, એથી આગળ મારી વ્યાપકતા ક્યાંય નથી. તો શરીરમાં પણ જીવની વ્યાપકતા નથી, એ ખોખું છે. જળ પરમાણુની રચના વાળું એ ખોખું છે કે જેમાં આત્મા એક રજકણમાં વ્યાપતો નથી. પરમા પોતાપણું માની સર્વથા જૂઠ હું સુખ કલ્પે છે, પરંતુ સુખનો પ્રકાશ એટલે સુખનો પ્રગટ અનુભવ થવો એ તો પરમ અખંડ ચેતનાના વિલાસમાં છે. પોતાનું જે અખંડ ચૈતન્ય સ્વરૂપ એમાં પરિણામ ઉછળે, પરિણામ ત્યાં જઈને ઉછળે તો એમાં સુખનો વિલાસ ઉત્પન્ન થાય છે, ત્યાં સુખની મોજ ઉછળે છે. સુરગાલી શક્તિનું વર્ણન કરતા ગુરુદેવશ્રી પ્રવચનમાં એમ કહેતા કે ઉથાળ તારા પરિણમને તારા સુખના સમુદ્રમાં, અથવા સુખનો પાર જે અખંડ આત્મા છે એ સુખના દરિયાને ઉછાળ સુખના પહાડ ઉપર ધોઈ નાખાતા પાર પાણી 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 કરી નાખે એમ પરિણામને અંતર્મુખ ઉછાળ એમ એવું પરિણામ અંતર્મુખ ઉછળે એવું જ તારું મૂળ સ્વરૂપ છે, બીજી રીતે તારું કોઈ સ્વરૂપ નથી. એટલે કહ્યું કે સુખનો પ્રકાશ પરમ અખંડ ચેતનાના વિલાસમાં છે, શુદ્ધ સ્વરૂપ પોતે પરમા ખોજ કરે તો ન પામે, પોતે શુદ્ધ સ્વરૂપ છે. સુખની ખોજ પરમા કરે, પોતાની ખોજ પરમા કરે, પોતાની ખોજ શુભાશુભ ભાવમાં કરે તો કાંઈ હાથમાં આવે એવું નથી. સ્વમાં જ્ઞાન લક્ષણથી સ્વમાં ખોજ કરે એને પત્તો લાગે એવું.
જય